તારીખ 13/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
18મો પાનું છે. કાલે વાત છેલ્લી ચાલી કે જ્યાં જ્યાં જાણ પણ ત્યાં ત્યાં હું એવો દ્રઢ ભાવ સમ્યક છે. એવો દ્રઢ ભાવ એટલે એવું પ્રેક્ટિસ કરતે કરે, દ્રઢ ભાવ એટલે રટણ કરે એમ નથી લેવું, પણ પ્રયોગ પદ્ધતિ છે. જે જ્ઞાન જાણી રહ્યું છે ત્યાં હું પણ કરવાની પ્રેક્ટિસ ચાલે, હું પણ અનુભવવાની કરવાની એટલે અનુભવ કરવાની પ્રયાસ ચાલે, અને એ પ્રયાસ ચાલતા સફળ થાય અને જ્ઞાનમાં હું પણ અનુભવાય તો તે સમ્યક તો છે. જ્ઞાન પોતે જ્ઞાનમાં પોતાપણાનો અનુભવ કરે ત્યારે પરસન્મુખતા રહેતી નથી, સ્વસન્મુખતા થાય છે. કેમ કે જ્ઞાન તે જ સમયમાં જ્ઞાનમાં જ પોતાપણું કરે છે. પોતાપણું કરનાર પણ જ્ઞાન છે અને જેમાં પોતાપણું થાય છે તે પણ જ્ઞાન છે. જ્ઞાન વેદનથી ઉપયોગાત્મકપણે પોતાપણાનો અનુભવ થતા પરસન્મુખતા રહેતી નથી, સહજ સ્વસન્મુખતામાં જ એવો અનુભવ થાય છે. તેથી તેને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. આ વિષય એકદમ અંતરાત્મ વૃત્તિ જેની થઈ છે એને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? સામાન્ય મુમુક્ષુ એમ કરી શકતો નથી. સાધારણ મુમુક્ષુ જ્ઞાનમાં પોતાપણું કરવું જોઈએ એમ સમજે તો પણ એને વિકલ્પ થાય, પ્રયોગ થવો મુશ્કેલ છે એને. કેમ કે પ્રયોગ થવા માટે જે કોઈ વિપરીત અભિપ્રાયો એના બદલવા જોઈએ, ટળવા જોઈએ, એ થવું જરૂરી છે. એટલે આ હદની પાત્રતા માટે ઘણા ગઢ ઓળંગવાના હોય છે. અનુભવ પ્રકાશમાં તો શું છે, અનુભવને યોગ્ય જે મુમુક્ષુ થયો છે એ આવો પ્રયોગ કરે છે અને એને એમ કરવું સુગમ પણ છે. એટલે લખે છે કે તે સુગમ છે. એના માટે એમ કરવું, એમ થવું તે સુગમ છે, સર્વ સામાન્યને માટે તે સુગમતા નથી. કેમ કે જીવને અન્ય પદાર્થો સાથે ઘણો જ પ્રતિબંધ છે. આ તો ભેદજ્ઞાન કરતો હોય અને પ્રતિબંધ બધા ઢીલા સાવ કરી નાખ્યા હોય એ પોતાના જ્ઞાનમાં પોતાપણાનો પ્રયત્ન કરીને અનુભવ કરે, પ્રયત્ન સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય છે, એવો પુરુષાર્થ કરીને અનુભવ કરે તો એને સમ્યક્ત્વ થાય છે અને તે અપૂર્વ છે. એવું સમ્યક્ત્વ છે તે અપૂર્વ છે, અનંતકાળમાં પૂર્વે નહીં થયેલું એવું કાર્ય છે અને એને સમયસારમાં કુંદકુંદ આચાર્ય દેવે સમસ્ત જીન શાસન કહ્યું છે. જીન શાસનમ સબ્બમ, એ સમસ્ત જીન શાસન છે, અથવા તો એ સમસ્ત જીન શાસનનો સાર છે, માટે એને જીન શાસન કહેવામાં આવ્યું છે. અહીંયા ગ્રંથ કરતા એમ કહે છે કે એ સુગમ છે. કોને માટે સુગમ છે? કે એટલી હદે પાત્રતા અને પુરુષાર્થ જેની પાત્રતાની અને પુરુષાર્થની તૈયારી જેની થઈ હોય તેને માટે તે સુગમ છે. એટલે છે સુગમ, પણ નીચેની ભૂમિકામાં પ્રતિબંધ ઘણા હોવાથી અને રુચિ આત્માની નહીં હોવાથી વિષમ માની રહ્યો છે. એને પોતાને વિષમ લાગે છે માટે વિષમ માની રહ્યો છે. વિષમ એટલે કઠણ. આ બહુ અઘરી વાત છે. આત્માનું ધ્યાન, સ્વરૂપનું ધ્યાન, લોકો એમ માને છે બધો ત્યાગ કરીને જંગલમાં જઈને બેઠા હોય એવા યોગીઓનું કામ છે. એવું ખરેખર નથી. કોઈ પણ આત્માર્થી જીવ એકાંત આત્માર્થના પ્રયત્નમાં પુરુષાર્થમાં લાગેલો હોય એને સુગમ છે, કરી શકે છે. જ્યારે તિર્યંચો પણ કરે છે તો મનુષ્ય શું કરવાના, કરી શકે. જે કાંઈ અવરોધ છે એ તો પોતાના જ વિપરીત પરિણામો અને વિપરીત અભિપ્રાયોનો અવરોધ છે. શું અને તીવ્ર પરિણામ બહિર્મુખ હોય, બાહ્ય રુચિ ઘણી તીવ્ર હોય, એને ઘણી કઠણ લાગે વાત. એટલે એમ સુગમ હોવા છતાં એને વિષમ માની રહ્યો છે. પરંતુ સમજીને એની સુગમતા સમજીને એનું કઠણપણાનો અભિપ્રાય બદલી નાખવો જોઈએ. આ કઠણ છે એવો અભિપ્રાય તો બદલી નાખવો જોઈએ. સુગમ કહેવાનું કેટલું કોઈ કારણ, એક વજૂદ વાળું કારણ છે એ પણ છે કે જ્યારે કોઈ પણ આત્મા આ બાબતમાં મૂલ્યાંકન કરે છે ત્યારે એને એમ લાગે છે કે અનંત કાળે નહીં કરેલું એવું અપૂર્વ કાર્ય એ અહીંયા થઈ શકવાની શક્યતા છે અને એ પ્રયત્ન સાધ્ય છે જો હું પ્રયત્ન કરું તો. અને જે એને ખરેખર કેટલો લાભ એટલે કેટલું સુખ થવાનું છે અને કેટલા અતિશય દુઃખમાંથી બચવાનો છે, ઘણા દુઃખથી બચી અને પૂરેપૂરા સુખનો હંમેશને માટે લાભ થવાનો છે એનું મૂલ્યાંકન આવે છે ત્યારે એનો પુરુષાર્થને રુચિ ઉપડ્યા વિના રહેતા નથી. ભલે ભૂતકાળ ગમે તેવો ગયો હોય પણ એક વખત જો સાચું મૂલ્યાંકન થાય તો જીવ એની પાછળ પડી જાય એવો જીવ સ્વભાવ છે. જીવ પાછળ લાગી જાય એને આની લગ્ન ઉપડે એવો જીવ સ્વભાવ છે. અને જો લગ્ન ઉપડે તો કામ ન થાય એવું બિલકુલ નથી. આ મનુષ્ય પર્યાયમાં તે કામ થવું સુગમ છે એમ કહેવું છે. સુગમ કહીને એમ કહેવું છે કે આ મનુષ્ય પર્યાયમાં તે કામ થવું સુગમ છે. હવે આપણે કોઈનો વિચાર ન કરીએ, જે આપણે લોકો સાથે સત્સંગ કરીએ છીએ આપણો વિચાર કરીએ કે કેટલીક વાત રુચતા આપણે સત્સંગ કરીએ છીએ. શા માટે રોજ સત્સંગમાં આપણે હાજર થઈએ છીએ સમયસર, કે આ વાત કાંઈક આપણને આપણા આત્માને રૂચે છે ત્યારે આવીએ છીએ ને. એ તો કંટાળી જવાય, કાંઈ એમ ન આવી શકાય. આજ 15 દી આવે માણસ ખડી જાય પછી. પણ હંમેશા નિયમિત રીતે આવીએ છીએ તો કાંઈક રૂચે છે. તો હવે જાજો પુરુષાર્થ નથી કરવાનો. હવે જે અટકો છે એ થોડા પુરુષાર્થ અટકો છે. એટલા માટે પણ સુગમ છે. જે એકદમ દૂર હોય, તીવ્ર પરરુચિમાં હોય, સંસારની જેટલી રુચિ હોય, સત્સંગ રુચતો ન હોય, આવી વાતો સાંભળવી ગમતી ન હોય અને સંસારના પ્રસંગોમાં હોશ ચડતી હોય, પુણ્યા ઉદય આવે ને હોશ ચડતી જાય સા, અમારે તો બહુ સારા ટાણા એવા છે, એવા જીવને તો આ વાત ઘણી કઠણ લાગે, સ્વાભાવિક. પણ આ વાત સાંભળતા રૂચતી હોય, રોજ સાંભળવી ગમતી હોય, ભલે એકની એક વાત છે તો પછી થોડા પુરુષાર્થ માટે અટકવા જેવું નથી. તો પછી એક વખત આની પાછળ લાગી પડવા જેવું છે, પાછળ પડી જવું નથી કહેતો ભાઈ. કોઈ કોઈની પાછળ પડી જાય, ભાઈ મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે, મૂકતા નથી, એમ આ કામ પાછળ પડી જઈને કરી લેવા જેવું છે. આમાં એવું છે, થોડા પુરુષાર્થ માટે પણ અટકે છે. એક બેનશ્રીના વચનામૃતમાં 60 નંબરનો બોલ છે, ખ્યાલ છે મિત્ર? આપણે લઈએ. કેવી રીતે અટે છે? કોઈ કોઈ પ્રકારે, કોઈ કોઈ પ્રકારે, કોઈ કોઈ પ્રકારે લીધું છે. રૂચેમાં તો એવું છે, બીજે જાતો નથી, નહીતર ઠેકાણા ઘણા છે. બીજે જાતો નથી, અહીંયા શું કરવા આવે છે કે એની બુદ્ધિમાં કોઈ વાત ઠીક લાગી છે, છે આ કરવા જેવું છે, ભલે અત્યારે મારાથી થતું નથી પણ છે તો આ કરવા જેવું. એટલું તો એને બેઠું છે કે નહીં? નહીતર તો ઘણા ઠેકાણા છે, ઘણા ક્ષેત્રો છે, ઘણા આશ્રમો છે, ઘણા મંદિરો છે, ઘણા વક્તાઓ છે, ઘણા બોલનારા છે, ઘણું ઘણું છે. આમાં આમાં વિવિધતા તો ઘણી છે. અનાદિકાળથી આ જીવ સંસારમાં ભમતો ભમતો સુખની ઝંખનામાં, સુખ પ્રાપ્તિ માટે વિષયોની પાછળ દોડતો દોડતો અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. તો એને ભૂતકાળ કીધો. એમાં કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા, સાચું એની આત્મકલ્યાણ થાય, આત્માનું સુખની પ્રાપ્તિ થાય એવા કોઈ જ્ઞાની પુરુષ પણ એને કોઈ વાર મળ્યા, તો શંકા રાખીને અટકો. પહેલી તકલીફ આ જગ્યાએ થાય છે, જીવને ક્યાંય ને ક્યાંય શંકા પડવાની. શંકા પડવાના ઘણા સ્થાન છે. એનું કારણ શું છે કે ભલે સાચું સુખ દેખાડનારા મળ્યા હોય પણ એ પણ એનું બાહ્ય જીવન તો બીજાના જેવું જ હોય છે. એ ખાય છે, પીએ છે, હસે છે, બોલે છે, રડે છે, ઉદય પ્રમાણે કોઈ વેપાર ધંધો કરે છે, કોઈ રાજપાટ કરે છે, કોઈ મજૂરી કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ કાંઈ કરે છે, જેવો જેનો ઉદય. બાહ્ય જીવન તો અજ્ઞાન દશામાં બાંધેલા કર્મના ઉદયનું જ હોય છે. જ્ઞાનીનું બાહ્ય જીવન કેવું હોય છે કે એણે જ્ઞાન દશામાં બાંધેલા જે પૂર્વભાવમાં કર્મો છે, 99% પૂર્વભાવના ઉદય આવે છે. આ ભાવના ઉદય તો હજી આવતા ભાવમાં આવવાના છે, આવા ભાવના બાંધેલા તો કોક જ આવે, રેર કેસમાં. પૂર્વમાં તો પૂર્વભાવમાં જ્ઞાન દશા હતી એટલે બધા ઉદય આવશે. નાની થઈને આમ હોય, નાની હોય ને આમ હોય, શંકા પડવાની. જ્ઞાની એટલે તો કોઈ જોગી જોગતા હોય એવા જ હોવા જોઈએ, એવું છે નહી. એટલે કોઈ વાર તો મેળા તો શંકા રાખીને અટકો, શંકા કરીને અટકો. કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટકો. એને કહ્યું પણ જેટલું વજન આપવું જોઈએ એટલું વજન ના આપ્યું. શું કર્યું? એટલે વેટેજની ભૂલ છે આમાં મુખ્ય ગૌણની. એને સર્વથા મુખ્ય કરી દેવું જોઈએ કે જો અનંતકાળના મારા દુઃખ ટળતા હોય અને અનંતકાળના સુખ સાગરમાં જો મારે રહેવાનું થતું હોય તો મારે શા માટે કોઈ વાતને મુખ્ય કરીને આવડી મોટી વાતની અવગણના કરવી જોઈએ? એટલે સાચું સુખ ઉઘાડનારને અવગણના કરી, દેખાડનારને અવગણના કરી એટલે એને એના પ્રત્યે જે મુખ્યતા આવવી જોઈએ એ પણ ના આવે. કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના ઇચકો સાંભળ્યું, પુરુષાર્થ ન ઉપાય તો પરલક્ષી જ્ઞાનમાં સાંભળ્યું, પુરુષાર્થ ઉપડ્યો નહીં. પરલક્ષી જ્ઞાનમાં સાંભળે તો પુરુષાર્થ ન ઉપડે. તો કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો. કેટલાક જીવો પુરુષાર્થ શરૂ કરે છે, પ્રયોગ શરૂ કરે છે, પણ એક લયથી એક લગ્નથી જે કરવો જોઈએ એ કરતા નથી. ક્યારેક કરે, ક્યારેક ન કરે, વળી ઉદયમાં બી આ જાય, વળી ક્યારેક કરે, વળી ઉદયમાં બી આ જાય. આવડો મોટો લાભ થતો હોય ત્યાં તો એક લગ્નથી પાછળ પડી જવું જોઈએ. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળતા અનંત વાર અટક્યો. ભૂતકાળમાં અનંત વાર આ પ્રકાર ભજી ગયો છે. હવે એમ કે છે કે હું પુણ્યોદયે આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા સત્પુરુષ મળ્યા, ગુરુદેવ બિરાજતા હતા. હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરશે? હવે બધી જોગવાઈ છે અહીંયા એના માટે. પુરુષાર્થ કરવાની બધી જોગવાઈ છે. શું કેદી કરશે? આત્મકલ્યાણ કરવાની પૂરેપૂરી તક મળી છે અહીંયા. મનુષ્ય દેહ મળ્યો, જૈન ધર્મ મળ્યો, બહુ મોટી ઉપાધિમાં ઘેરાયેલો નથી. જે તો કે ઘેરાયેલો હોય તો આને સવાલ નથી કાંઈ. એને કરવું, એને કરવું છે, એ દરેક પરિસ્થિતિમાં કરે છે. સુગાનજીની જેમ ભાંગતા ધંધે સમ્યક દર્શન લીધું છે. ક્યારે? ભાંગતા ધંધે દુકાન બંધ કરી છે, સમ્યક દર્શન લીધા પછી, અને કમાવા માટે કલકત્તા ગયા છે એકલા, કુટુંબને છોડીને દેશમાં. એની સાથે સંબંધ નથી, કેમ કે એટલો મોટો લાભ છે કોઈને ગણે જ નહીં ને. એ અનુકૂળતા પ્રતિકૂળતાને કોઈ ગણે નહીં. કામ કરવું એટલે કરવું. પણ અહીંયા તો બધી સગવડ છે એમ કે છે, તને તો બધી અનુકૂળતા છે. હવે આ ભાવે પુરુષાર્થ તું નહીં કરે તો કયા ભાવે તું કરીશ એમ કે છે. માટે હે જીવ, તું પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. જો આ ભૂમિકામાં જો તું પુરુષાર્થની પાછળ લાગી જા એક વાર પણ તો બેડો પાર થાય એવું છે. આવી જોગવાઈ, આવી સગવડ વાળી વ્યવસ્થા અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા, સાચું આત્મકલ્યાણનો રસ્તો બતાવનારા સત્પુરુષ તને ફરી ફરીને નહીં મળે. હે જીવ, તું પુરુષાર્થ કર એમ કહીને એમ કે છે કે તું વિવેક કર. સારા સારનો વિવેક કરવો, હિત અહિતનો વિવેક કરવો, એવી બુદ્ધિ તને મળી છે? તારી પાસે એવી બુદ્ધિ છે, એવું મન છે? મનથી વિચાર કરીને તું તારો હિત અહિતનો વિવેક કરી શકે છો? શું આવી વિચાર કરવાની શક્તિ જે મનમાં છે, મનવાળા પ્રાણીને છે. મન વગરના પ્રાણીઓને વિચાર કરવાની શક્તિ નથી. એ બધા અસંગની થઈ ગયા કહેવાય છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ને અસંગની પંચેન્દ્રિય. નજર સામે દેખાય છે એ તિર્યંશો, એ પશુ પક્ષી જીવ જીવાત જાનવર મન વગરના પ્રાણીઓ નજર સામે દેખાય છે. કીડી મકોડા માખી બધા દેખાય છે કે નહીં? બધા બત્તીના જીવો છે. શું કરવાથી આવ્યા એ કે એને પણ જ્યારે મન મળેલું, હિત અહિતનો વિવેક કરવા માટેની વિચાર શક્તિ એને મળેલી, ત્યારે એને અવગણના કરી. શું કર્યું? ઉપેક્ષા કરી. વિવેક કરી શકે એવી શક્તિ હોવા છતાં એ વિચાર શક્તિમાં એ વાતને નહીં લેતા. બહારના ભૌતિક પદાર્થો પાછળ એને પોતાની વિચાર શક્તિનો દુરુપયોગ કર્યો. કુદરત એની પાસેથી મન છીનવી લે છે. એ મન વગરના પ્રાણીઓ થઈ જાય છે, એ વિવેક નથી કરી શકતા. એટલે એને જોઈને પણ ઉપદેશ લેવાનો છે, બોધે લેવાનો છે. એ પણ જીવ હોવા છતાં શા માટે પોતાના આત્મકલ્યાણનો વિચાર કરી શકતા નથી, કે વિચાર કરવાની તક મળે ત્યારે એને ઉપેક્ષા કરી છે, ઇગ્નોર કરેલી છે વાતને, નેગ્લિજન્સમાં આવેલો જીવ છે. કુદરત એને સજા ફટકારે છે, બહુ લાંબા કાળ સુધી એને મન મળતું નથી અને ઘણા દુઃખી થાય છે. માટે અહીંયા જ્ઞાની એમ કહે છે કે હે જીવ, તું વિવેક કરીને પુરુષાર્થ કર, પુરુષાર્થ કર, ફરી ફરીને આવી તક તને નહીં મળે. શું કે છે, શું કરવાનું છે કે મોહમદને રોકીને. મદ એટલે જે નશો ચડે છે, નશાને અહીંયા મદ કહેવું છે. મદ એટલે અભિમાન એ વાત નથી લેવી, નશો ચડે છે, મોહનો નશો ચડે છે, એને તું રોક, જ્ઞાનામૃતનું પાન કર. જ્ઞાનામૃતનું પાન કરીને બ્રહ્મપદને સંભાળીને તારા પરમાત્મપદને સંભાળ, ભવખેદને ટાળ. ભવખેદને ટાળીને એટલે ભવનો જે ક્લેશ છે અત્યારે, તને આધિ વ્યાધિ ઉપાધિ અનેક પ્રકારે જે ટેન્શન થાય છે એને ખેદ કહે છે. ખેદ એટલે ટેન્શન. નિજથી ભેદને પામીને તારા પોતા વડે તારા આત્મકલ્યાણના રહસ્યને પામી જા, તો સમજી લે. પામી જાય એટલે સમજી લે. ભેદ એટલે ગુપ્ત વાત. આત્મકલ્યાણ કેવી રીતે કરવું એ સંસારમાં કોઈ કોઈ જીવો જાણે છે, બાકી તો બધા રૂઢિ પ્રમાણે ટ્રેડિશનલી પોતપોતાના સંપ્રદાયમાં જે ચાલતી રૂઢિ, ચાલતો રિવાજ એનું અનુસરણ કરે છે, રૂઢિગતપણે ચાલે છે. તેથી કોઈ આત્મકલ્યાણ થતું નથી. પણ નિજ ભેદને પામીને, અભેદ નિજ પદને ઓળખીને પોતાનું જે મૂળ સ્વરૂપ છે તે પોતાથી અભેદ છે, કેમ કે પોતે જ છે, અને એના અનંત ગુણોનો ભેદ છે એનો પણ એક અભેદ સ્વરૂપ છે. અભેદતા બે રીતે છે, એક ગુણ ભેદો જેમાં વિલય થઈ જાય છે એવું એક અભેદપણું સ્વરૂપમાં છે, તેને પામવું એટલે એને અનુભવ કરવો. બીજું અભેદ ભાવે અનુભવ કરવો, હું જ્ઞાન સ્વરૂપી છું એવો વિકલ્પ છે, તે અભેદભાવ નથી, ભેદભાવ છે. કેમ, શાસ્ત્રમાં નિયમસાર શાસ્ત્રમાં એક વ્યાખ્યા કરી છે પદ્મ પ્રબંધારી દેવે કે આત્મા નિર્મમ સ્વરૂપ છે, એટલે આત્માને મમત્વનો અભાવ છે. કયા આત્માને મમત્વનો અભાવ છે, કે જે પોતાના સ્વરૂપમાં અભેદ ભાવે પોતાનો અનુભવ કરે છે. કેમ કે અભેદમાં મમત્વ કરવાનો સવાલ નથી, બીજા પદાર્થમાં મારા પણ કરે, હું છું મારા પણ, એમાં મારે મારા પણ કરવાનું ક્યાં બાકી રહે છે. એટલે અભેદમાં મમત્વનો અભાવ હોય છે તેવી વ્યાખ્યા કરે છે. એવા અભેદ સ્વરૂપને પામીને ઓળખીને પરિમી વાણીને ત્યાગીને, ઠીક, વિકલ્પે છોડવાનો છે તો વાણીનો સવાલ ક્યાં ઉભો રહ્યો. જ્યાં અનુભવ કરવાની વાત છે ત્યાં તો વિકલ્પ પણ છોડવાનો છે, તો વાણી તો વિકલ્પ પછીનો પ્રોસેસ છે. એવી પર એવી વાણીને ત્યાગી ચિદાનંદ ને જાણીને, પોતાના ચૈતન્ય આનંદ સ્વરૂપ ને જાણીને, મોહ માન્યતાનો નાશ કરીને, ભ્રાંતિથી જે જે માન્યું છે, વિપરીત અભિપ્રાયો છે એનો નાશ કરીને, ગુણ ગ્રામ સુખ ધામ રૂપ, ગુણનું નગર છે અંદર, જગતના જીવોને એમ થાય કે જ્ઞાનીઓ એકાંતમાં રહે, મુનિઓ એકાંતમાં રહે, તેને શે ગમતું હશે? તો કે એવું નથી, પોતાના આત્મામાં અનંત ગુણોની વસ્તી છે, અનંત ગુણો નિવાસ કરે છે. કેટલા અનંત ગુણોનો નિવાસ છે એટલે એને ગ્રામ એટલે સિટી, શહેર, મોટું નગર કહે છે. ગ્રામ એટલે નગર. ગુણ ગ્રામ સુખ ધામ રૂપ છે, અનંત સુખનું ધામ છે. આત્મા અનંત સુખનું ધામ છે. સુખ માટે બહાર ક્યાંય જવાની જરૂર નથી. અંદરથી નિરાકુળ સુખ, એનો પ્રવાહ, જેમ જ્ઞાનનો પ્રવાહ ચાલુ છે એમ સ્વરૂપને ઓળખે, અનુભવ કરે તો સુખનો પ્રવાહ ચાલુ થાય. અત્યારે જ્ઞાનનો પ્રવાહ તો ચાલુ છે કે નહીં? એવી જ રીતે સુખનો પ્રવાહ ચાલુ થાય. પ્રથમ અનુભવ કરે ત્યારે સુખની સરવાણી ફૂટે. સરવાણી સમજો, ઝરણું. પછી આગળ વધે મોક્ષ માર્ગમાં એટલે એ સુખની સરવાણીમાંથી સુખના ફુવારા છૂટે, સુખની સરિતા, અને પૂર્ણ સુખ થાય ત્યારે સુખનો સમુદ્ર ઉછળે. સુખનો સમુદ્ર ઉછળે. પણ ફાયદો એ છે કે પહેલા જ અનુભવમાં એક સુખનો સમુદ્ર એને દેખાઈ જાય છે. પૂર્ણ સુખ, પૂર્ણ સુખનો સમુદ્ર એને દેખાઈ જાય છે એટલે એટલું સુખ પ્રગટ કરવાની લાલચ અને પુરુષાર્થ રોક્યો, રોકી શકાતો નથી. કેમ કે કલ્પિત સુખ માટે, કૃત્રિમ સુખ માટે પણ આ જીવ રોજ કેટલા કલાક મજૂરી કરે છે એનો હિસાબ કરી લેવો, કે રોજ કેટલા કલાક મજૂરી કરે છે અને છતાં સુખ મળતું નથી એટલે પ્રયત્ન ચાલુ રહે છે. તો સાચું સુખ મળે તો એનો પુરુષાર્થનું જોર કેટલું હોય એ ત્રિરાશે મૂકી દેવી. તમારે હિન્દીમાં ત્રિરાશી કે છે? ગણિતમાં ત્રિરાશી કે છે ને? બરાબર, ત્રિરાશી મૂકી દેવી. ત્રિરાશી એટલે ત્રીજો સમૂહ ગણિતનો. આ દસ રૂપિયાનો એક શેર તો 40 શેરના કેટલા, અથવા 500 રૂપિયાના કેટલા આવે શેર? આમ 83 કે છે. એમ ખોટા સુખ માટે જિંદગીની જિંદગી અનંતકાળ સુધી મજૂરીને વૈતરા કર્યા છે. શું કર્યું છે? મજૂરીના વૈતરા કર્યા છે. સવારથી હાંજ સુધી બળદિયાની જેમ ગાડું ખેંચે છે સંસારનો. શું સુખ મળતું નથી, પાછો બીજે દી ફરીને લેવા દોડે છે. મળતું નથી, પાછો ત્રીજે દી ફરીને લેવા દોડે છે. આમના અનંતકાળ ગયો. આ સુખ એવું છે કે ફરીને લેવા જવું પડશે, એના અંદર થી પ્રવાહ આવેલા આવશે. અને લોકો જેને પ્રતિકૂળતા કહે છે એવી બધી જ પરિસ્થિતિ હોવા છતાં, કેમ કે ખાવાની વ્યવસ્થા એની નથી, રહેવાની વ્યવસ્થા નથી, કપડાની વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નથી. જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજો, એમિનિટીઝ ઓફ લાઈફ, એ કોઈ વ્યવસ્થા એ કરતા નથી, કરાવતા નથી, કોઈ કરે તો સ્વીકાર કરતા નથી, ને છતાં બધાથી સુખી છે. શાસ્ત્રમાં એ મુનિઓ એમ લખે છે કે સુખ માર્ગના મોક્ષ માર્ગના સુખ માર્ગના પ્રણેતા આ અમે ઉભા. શું કે છે અમૃતચંદ્ર આચાર્ય પ્રવચન સારની 200 નંબરની ગાથાની ટીકા લખતા આ વાત લખી છે. 200મી ગાથા. મોક્ષ માર્ગના પ્રણેતા અમે આ ઉભા. મોક્ષ માર્ગ કયો? કે સુખી થવાનો માર્ગ. આ અમે ઉભા જોઈ લ્યો. દિગંબર અવસ્થામાં પણ અમે સુખી છીએ. અમને ટાટ તડકાના દુઃખ કોઈ નથી. ખાવા પીવાના કોઈ દુઃખ નથી. રહેવા કરવાના કોઈ દુઃખ નથી. અને અલ્પકાળમાં નિર્વાણ પદને પામી જશું. વિચારવા જેવો વિષય છે કે ભાવલિંગ જેમ કે તમે જૈન છો તો તમને માંસ ખાવાનો વિચાર જ નથી તો પછી ક્રિયા ક્યાંથી હોય? તમને હોય હોય જ નહીં. જેનો વિકલ્પ વિચાર હોય એની ક્રિયા બહાર દેખાય. એને તો ભાવ જ નથી, થતાં પછી ક્યાં સવાલ છે? એટલે એને એ વિષય નથી દ્રવલિંગ. બીજું કે મુનિ જ સર્વજ્ઞ થાય. શ્વેતાંબરની જેમ નથી. એ લોકો તો ગ્રસ્તમાં કેવળ જ્ઞાન માને. ખોટી વાત છે. મુનિ દશા વિના કેવળ જ્ઞાન હોય નહીં. કૃપાળુ દેવે 569 પત્રમાં એ વાત લીધી છે. કૃપાળુ દેવના શ્વેતાંબરના અનુયાયીઓ કેમ એ વાતને ઉપર ધ્યાન દેતા નથી મને હજી આજે નથી સમજાતું. લખ્યું છે કે સંપૂર્ણ ત્યાગ થયા વિના સંપૂર્ણ જ્ઞાન હોય નહીં. અને જેને સંપૂર્ણ જ્ઞાન હોય તેને સંપૂર્ણ ત્યાગ હોય હોય ને હોય છે. વાતને વાઈસે વર્ષા ઉલટાવીને કરી છે બે રીતે. 569 પત્રમાં છે તો સ્પષ્ટ વાત થઈ કે જે સર્વજ્ઞ વિતરાગ કેવળ જ્ઞાની સર્વ છે એને સંપૂર્ણ ત્યાગ હોય છે. જેને સંપૂર્ણ ત્યાગ હોય એને આભૂષણને દાગીને ક્યાંથી આવ્યા? એને માથે મુગટ પહેરવાનો વિકલ્પ જ નથી. કેવી રીતે પહેરે? સવાલ જ નથી. એટલે વાત તો પોતે તો બધી રીતે ઘણી રીતે સ્પષ્ટ કરેલી છે. ઘણા એમ કે છે કે દિગંબર શ્વેતાંબર નો ભેદ એમને નથી પાડ્યો. ખોટી વાત છે. બહુ સ્પષ્ટ લખેલું છે. એ સદેવ તત્વ છે, એ મોક્ષ તત્વ છે. જે દેવ તત્વ છે એ તો મોક્ષ પામેલા છે ને, માટે એ મોક્ષ તત્વ છે. તો નવ તત્વમાંનું એક તત્વ છે. એક તત્વની ભૂલ એની નવે તત્વમાં ભૂલ, અને એની સમ્યક દર્શનમાં પણ ભૂલ.
સમ્યક દર્શનમાં
કેમ? નવ તત્વની સાચી શ્રદ્ધા તો સમ્યક દર્શન છે, અને નવ તત્વમાં ભૂલવાળી શ્રદ્ધા હોય તો એને સમ્યક દર્શન હોય નહીં. દીવા જેવી વાત છે. એક ને બે જેવી વાત છે. દેવ તત્વ તે મોક્ષ તત્વ છે. મોક્ષ તત્વમાં ભૂલ કરી એટલે એક તત્વની ભૂલ થઈ. એક તત્વની ભૂલ થઈ તો એ તો સાધ્ય તત્વ છે, તો સાધન તત્વની ભૂલ થાય જ. સાધન વગર સાધ્ય ક્યાંથી આવ્યું? એટલે સમર નિદ્રા તત્વની ભૂલ થઈ. સમર નિદ્રા તો મોક્ષ માર્ગમાં હોય એટલે સમ્યક દર્શન હોય, અને સમર નિદ્રા હોય તો એને સમ્યક દર્શન થાય નહીં. એટલે નવ તત્વનું સાચું જ્ઞાન હોય એ સમ્યક દ્રષ્ટિને જ હોય. મિથ્યા દ્રષ્ટિને નવ તત્વનું જ્ઞાન સાચું હોય નહીં. બહુ સ્પષ્ટ વાત છે. આપણે મતમતાંતરમાં નથી જવું, પણ આપણા આત્મહિત માટે સત્ય શું છે એનો નિર્ણય તો કરવો જ જોઈએ. આપણે કોઈનો ઉપદેશ નથી દેવો કે તું દિગંબર સ્વતંત્રમાંથી દિગંબર થાય એવી વાત નથી. એ તારી સમજણ શું કરી લે. વસ્તુનું સ્વરૂપ આવું છે, તારા આત્મકલ્યાણ માટે તું નિર્ણય કર એમ કહેવું છે.
પછી
હા ભર ચક્રવર્તી નું નામ આપે છે ને, એમને અરીસા ભુવન માં કેવળ જ્ઞાન થયું છે ને કથા. હે, એક મીટી નીકળી ગઈ અને વૈરાગ વેગે છીડ્યા તો અરીસા ભુવન માં કેવળ જ્ઞાન થયું થાય ને, એ નિર્વસ્ત્ર થાય, દીક્ષા લે, ધ્યાનમાં બેસે, પછી સાતમું ગુણ સ્થાન આવે, પછી આઠ નવ દસ શ્રેણી માંડે, પછી તેરમું ગુણ સ્થાન આવે, ભલે અંતર્મુર્ત માં આવે તોય એટલો ક્રમ પડે પડે ને પડે જ. કેમ કે પહેલા વિકલ્પ પૂર્વક જે તે પદાર્થો ગ્રહણ કર્યા હતા તે તે પદાર્થો વિકલ્પ પૂર્વક ત્યાગ કરવાનો નિશ્ચય થયા વિના રહે નહીં, એની પ્રતિજ્ઞા લે લેને લે ત્યાગને, તો જ એ પદાર્થો ગ્રહણ કરવા માટે નિર્વિકલ્પ થઈ શકે, નહીતર ન થઈ શકે. શું એમ છે? એટલે જે સ્વવિકલ્પ પૂર્વક ગ્રહણ કરતા હોય એનો એને નિશ્ચય કરવો જ જોઈએ કે હવે આ મારે ન જોઈએ, પછી જ એના પરિણામો ત્યાંથી છૂટે, નહીં તો ન છૂટી શકે. એવી વાત છે બુદ્ધિપૂર્વકના, બુદ્ધિપૂર્વકના પરિણામો છોડવા માટે બુદ્ધિપૂર્વકનો નિશ્ચય જોઈએ, પછી અબુદ્ધિપૂર્વકના છૂટવા માટે સાધનાનો વિષય જુદો છે આખો. પછી એવા તો ઘણા લીધા છે એમણે, કોઈ નટને દોરી ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થાય છે, કોઈકને શાક સમારતા સમારતા થઈ જાય છે, ઘણા ઘણી કથાઓ જોડી છે એ લોકોએ. હા, મરુદેવીને હાથી એના હોદ્દા ઉપર થાય છે, ઘણા એને લીધો છે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, કોઈ દિવસ ન બની શકે. એને મુનિ દશાની ખબર નથી એટલે સમર નિદ્રા તત્વની ખબર નથી, મોક્ષની ખબર નથી એને મુનિ દશાની ખબર નથી, મુનિ દશાની ખબર નથી એને સમ્યક દર્શનની ખબર નથી. કેમ કે એ તો બધી દશાઓ સબ્જેક્ટ ટુ પ્રાયર પોઝિશન, એની પૂર્વ ભૂમિકાની જે પર્યાય હોવી જોઈએ એ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. એમને બીજી દશા આવે નહીં, કારણ વગર કાર્યનો જન્મ થાય નહીં, એવી વસ્તુ સ્વરૂપ છે એ તો. ગુણગ્રામ સુખધામ રૂપ અભિરામ રૂપ, અભિરામ એટલે જ્યાં આરામનું સ્થાન છે, જ્યાં થાક લાગતો નથી, બાકી બધે થાક લાગે. જગતમાં કોઈ એવી સંસારી જીવની સ્થિતિ નથી કે જે સ્થિતિમાં એ કાયમ રહી શકે, અને થાક લાગે લાગે ને લાગે જ, માટે અભિરામ રૂપ કોઈ સ્થિતિ નથી. એક સ્વરૂપસ્થ જીવો છે, એ સ્વરૂપ છે, અભિરામ રૂપ છે, સાદી અનંત કાળ પર્યંત સ્વરૂપમાં રહી શકાય છે. શરીરની સ્થિતિ એક બાજુ રહી, ઉપયોગ પર પદાર્થમાં અંતર્મૂર્તિ વધારે કોઈનો ટકી જ ન શકે, ગમે એટલો રસ ન પડતો હોય. કોઈ પણ વાતમાં કોઈ પણ પ્રસંગમાં તમને ગમે તેટલો રસ હોય તો પણ અંતર્મૂર્તમાં તમારો ઉપયોગ વિષય બદલશે, અંદર પર ફરી જશે ઉપયોગ. નિયમ છે, કેમ કે આકુલતા થાય છે ત્યાં, ટકે કેવી રીતે? પર પદાર્થમાં ને પર વિષયમાં આકુલતા થાય છે, ટકી શકે જ નહીં. અને આ એકદમ વૈજ્ઞાનિક છે, મોસ્ટ સાયન્ટિફિક છે, એકદમ વૈજ્ઞાનિક છે. કેમ કે આપણા જે વિતરાગો સર્વજ્ઞો છે એમણે આત્માના ગુણધર્મનું અને બધી વિકારી ને અવિકારી અવસ્થાઓનું વિજ્ઞાન એમણે જાણ્યું, એ વિજ્ઞાનનો અનુભવ કરીને જાણ્યું, અને ત્યાર પછી આ બધા સ્ટેટમેન્ટ આપેલા છે એમને, એમ નથી આપ્યા. ઓછા પુરુષાર્થ ને લઈને, પુરુષાર્થ ઓછો છે. સાતમું ગુણ સ્થાન બે પ્રકારે છે. એક પ્રકાર એવો છે કે મુનિરાજનો પુરુષાર્થ ઓછો હોય તો એ છઠ્ઠામાં આવે, પાછા સાતમામાં જાય, પાછા છઠ્ઠામાં આવે, પાછા સાતમામાં જાય. બીજો એક પ્રકાર એવો છે કે સાતમા માં આવ્યા પછી છઠ્ઠા માં આવે જ નહીં, સીધા આઠમા નવ દસ બાર સુધી શ્રેણી ચડી જાય. જ્યાં સુધી બીજા પ્રકારમાં ન આવે ત્યાં સુધી વારંવાર છઠ્ઠામાં પુરુષાર્થ કરીને સાતમા માં આવે, છઠ્ઠાના પુરુષાર્થથી સાતમા માં આવે. પણ અપર્યાપ્ત અને મેચ્યોર્ડ લેવલ નથી આવતું જ્યાં સુધી ઇમેચ્યોર્ડ પોઝિશનમાં એ પાછા છઠ્ઠે આવી જાય છે. એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે અને મુનિદશા એવી રીતે હોય છે. ત્યાં મુનિદશાને યોગ્ય તો વિતરાગતા અને બધું જળવાઈ રહે છે, સ્વવિકલ્પ દશામાં આવે તો તે, કેમ કે ત્યાં એમની પ્રવૃત્તિ મર્યાદિત છે. પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણની બહાર જતા નથી. મુનિદશાના જે 28 મૂળ ગુણ છે એની મર્યાદામાં એમની વિકલ્પ સહિતની બાહ્ય પ્રવૃત્તિ મર્યાદિત હોય છે. અને એ પ્રવૃત્તિમાન પ્રવૃત્તિમાં એ સાતમા ગુણ સ્થાનમાં વારંવાર આવે છે, પાછા છઠ્ઠે આવે, વારંવાર સાતમે આવે, સાતમે છઠ્ઠે, સાતમે છઠ્ઠે આવે છે, એમ છે.
અને અંતર્ગુણનો અલગ અલગ કેમ કહેવામાં
આવે છે? અંતર્મૂળ શું છે? જગન્ય અંતર્મૂળ છે, એ બહુ નાનું છે, એક સેકન્ડ, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે. અને લઘુ અંતર્મૂળ છે, એ બે ઘડીથી કંઈક ઓછો અથવા જે લગભગ બે ઘડી જેટલું, એકાદ કલાકથી વધારે એટલો ટાઈમ છે એમ. અને બાકીના બધા જેટલા એના ગંગાળાઓ જે ગણાય એ બધા અંતર્મૂર્ત જ કહેવાય. બાકીના બધા સમયના પિરિયડને અંતર્મૂર્ત જ કહેવામાં આવે છે. ઉપદેશ કોઈ કોઈ કેવળ જ્ઞાની આપે છે, જેને વાણી નો યોગ હોય એ ઉપદેશ આપે તો એનું પણ સમવસરણ રચાય. એવા કોઈ કોઈ મુનિ સર્વજ્ઞો હોય છે તીર્થંકર સિવાયના, એનું પણ સમોસરણ રચાય અને વાણી એમની પણ છૂટે અને ઘણા જીવો એ ઉપદેશને પ્રાપ્ત કરીને ધર્મ પામે છે. બાકી મુખ કેવડી કહેવાય છે એટલે એમને ભાષાનો યોગ નથી હોતો. આમને કુદરતી ભાષાનો યોગ હોય છે, બોલતા નથી, વિકલ્પ નથી બોલવાનો, પણ ઓમકાર ધ્વનિ એમની હયાતીના નિમિત્તે છૂટે છે. એ પોતે મોઢું ખોલતા નથી, હોઠ હાલતા નથી, કંઠ હાલતો નથી, કાંઈ નહીં. વાતાવરણમાં એક ઓમકાર નાદ ચાલુ થઈ જાય છે, કુદરતી આપોઆપ આપોઆપ બંધ થાય, પાછો આપોઆપ ચાલુ થાય, આપોઆપ બંધ થાય. પોતે ધ્યાન વ્યવસ્થામાંથી બહાર નથી આવતા. પદ્મપુરાણમાં આવે છે એ વાત, કે રામચંદ્રજી જ્યારે વનવાસ પૂરો કરીને અયોધ્યાની રાજગાદીએ બિરાજમાન હોય છે ત્યારે વનવાસ દરમિયાન એમણે એક મુનિરાજનો ઉપસર્ગ દૂર કરેલો જંગલની અંદર. બીજા લોકો મુનિરાજને પ્રતિકૂળતા આપતા હતા, રામચંદ્રજી તો બળવાન પુરુષ હતા એટલે ગમે એને હઠાવી શકે મારીને પણ, એટલે એમને ઉપસર્ગ દૂર કરેલો. એ મુનિરાજ સાધના કરતા કરતા કેવળ જ્ઞાન પામે છે. અને રામચંદ્રજી જ્યારે રાજગાદીએ હોય છે ત્યારે અયોધ્યાના ઉપવનમાં એ મુનિરાજનું કેવળ જ્ઞાન થઈનું સમોસરણ આવે છે, સમોસરણ આવે છે. અને પોતે જ એ મુનિરાજનો ઉપદેશ સાંભળવા જાય છે ફરીને. એટલે મુનિઓને પણ, તીર્થંકર ન હોય એવા મુનિઓને પણ સર્વજ્ઞ થયા પછી કોઈ કોઈને એ પ્રકારનો વાણીનો યોગ હોય એનું પણ સમોસરણ દેવો રચે છે, એ દેવક્રત હોય છે અને એમની વાણી છૂટીને અનેક જીવો લાભ લે છે, એમ પણ બને. સુખધામ રૂપ અભિરામ રૂપ તેજ મારું સ્વરૂપ છે, તેજ ભાવ મોક્ષને ઉપાય ઉપાયને સાધે છે તે જ ભાવ. એટલે આવું મારું સ્વરૂપ છે એવો જે સ્વરૂપ આશ્રિત ભાવ, તે જ ભાવ મોક્ષને સાધે છે અને તે જ ભાવ મોક્ષના ઉપાયને પણ સાધે છે, એટલે મોક્ષ માર્ગને પણ સાધે છે. ઉપાય અને ઉપેય, ઉપેય એટલે મોક્ષ, ઉપાયથી પામે તેને ઉપેય કહે છે. શુદ્ધાત્માને આરાધે છે. આ રીતે જ નિર્ગ્રંથ પુરુષો શિવ પથને બહુ સાધી સાધી સમાધિને પામી પરમપદને પહોંચે છે. આ જ રીતે નિર્ગ્રંથ પુરુષો એટલે મુનિઓ, નગ્ન દિગંબર ભાવલિંગી સંતો છે એને નિગ્રંથ કહે છે. એને અંતરમાં પણ કોઈ કોઈની સાથે ગાંઠ નથી ને બહારમાં પણ કોઈની સાથે ગાંઠ એટલે સંબંધ નથી. આ લગ્ન કરો ત્યારે ગાંઠ વાળે છે ને ઓલો, એ સંબંધ બાંધો, એને ગ્રંથિ કહે છે. ગાંઠને શું કહે છે? ગ્રંથિ કહે છે. જેને ગ્રંથિ છોડી તેને નિર્ગ્રંથ કહે છે. મિથ્યાત્વની ગાંઠ છે, મિથ્યાત્વ અવસ્થામાં સંબંધ જેવી બાંધે છે. અમારા ફલાણા, અમારા ફલાણા, આ ફલાણી, અમારા ફલાણા, અમારા ફલાણા, એ ગ્રંથિ છે. સમ્યક અવસ્થામાં એ મિથ્યાત્વની ગ્રંથિ છૂટી જાય છે. કોઈ મારું નથી જગતમાં, હું એક આત્મા જ્ઞાન તત્વ છું, બીજા આત્માઓ મારી જાતના છે, એ સિવાય બીજી કાંઈ કલ્પના કરવા યોગ્ય નથી. વાત પૂરી થઈ. આખી લખી આવે તો કઈ ખ્યાલ આવે શું કહેવા માંગે છે? યાદ નથી મને.
પછી
જોઈએ. આ રીતે જ નિર્ગ્રંથ પુરુષો શિવ પથને બહુ સાધી સાધીને, એટલે કલ્યાણના માર્ગને બહુ સાધી સાધીને, સમાધિ પામીને, સ્વરૂપમાં લીન થઈને પરમપદને પહોંચે છે, એટલે નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. પોતાને પોતાનો ચેતન પ્રકાશ, સંસારમાં પોતાનો ચૈતન્ય પ્રકાશ મોહ વિકારને પામીને મલિન થયો છે. મલિનતા મોહથી છે. જ્ઞાનને આવરણ પણ મોહથી છે. જ્ઞાન કોઈ કેમ બિડાઈ જાય છે? મનુષ્યને જેટલું જ્ઞાન છે એટલું પશુ પક્ષીને નથી, એનું કારણ શું? તીવ્ર મોહ કરવાથી એનું જ્ઞાન બિડાઈ ગયું. પોતાનો ચેતન પ્રકાશ મોહ વિકારને પામી મલિન થયો છે. ભેદ જ્ઞાન જડચેતનને ભિન્ન કરે, એનો ઉપાય શું? મોહને મટાડવાનો ઉપાય શું? ભેદ જ્ઞાન કરે. ભેદ એટલે જુદાપણાનું જ્ઞાન કરે. હું ભિન્ન જ્ઞાનમય આત્મા છું, દેહાદીથી ભિન્ન છું, શરીરથી ભિન્ન છું, તો પછી બીજાથી તો ભિન્ન છું જ, જુદો જ છું. આ શરીરથી પણ હું જુદો છું. ક્યારે શરીરનો સંયોગ છે ત્યારે પણ અંદર ચૈતન્ય તત્વ જુદું છે. દૂધ ને પાણી એક નથી થયા. દૂધમાં પાણી નાખ્યા પછી પણ દૂધ ને પાણી એક નથી થયા. ચૂલે ચડાવે એટલે પાણી બળી જાય, દોરી જશે, અને દૂધ ને પાણી એક થાય તો પાણી નાખવામાં કોઈ બાકી રાખે નહીં. પાણી પાણી રહે છે, દૂધ દૂધ રહે છે. એમ શરીરનો સંયોગ થવા છતાં આત્મા આત્મા રહે છે, જળ પરમાણુનું શરીર જળ પરમાણુ જ રહે છે. જુદાને જુદા જાણવા, જુદાને જુદા અનુભવ કરવા, એનું નામ ભેદ જ્ઞાન છે. આ ભેદ જ્ઞાનનો જ્ઞાનનો શબ્દ દિગંબર સાહિત્યમાં બહુ પ્રચલિત છે. અને દિગંબર શાસ્ત્રો સિવાય બીજે ક્યાંય છે નહીં. પાછો શબ્દ તો શબ્દ છે, પણ એ ભેદ જ્ઞાન પોતે પ્રયોગાત્મક છે, વિકલ્પાત્મક નથી પણ પ્રયોગાત્મક છે. એ ભેદ જ્ઞાન વ્યાખ્યાથી થિયરિટિકલ સમજે અને પ્રેક્ટિકલ સાઈડથી એની પ્રેક્ટિસ શરૂ કરે ત્યારે એ ભેદ જ્ઞાનથી જળ ચેતનની ભિન્નતાનો અનુભવ થાય, શરીર હોવા છતાં શરીરથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ થાય એમ કહેવું છે. તેને અંતરમાં ધારણ કરીને ધરી ધરીને નિજ જ્ઞાનનો અભ્યાસ વારંવાર કરીને, એટલે પોતાના સ્વરૂપના અનુભવને વારંવાર કરીને અભ્યાસ એટલે પ્રેક્ટિસ. સાર અવિકાર પોતાનું અખંડ રૂપ જાણી, સાર એટલે સુખરૂપ એવું પોતાનું અખંડ રૂપ જાણીને તેને અંતરમાં અનુભવમાં લાવીને મહામોહ અઠનો નાશ કરીને, એ અનુભવ થતા મોહનો નાશ થાય છે, મોહ છે એ અઠી છે, જલ્દી નીકળે એવો નથી, કાઢવા જાય તો પરસેવો ઉતરે એક વાર તો એવો અઠીલો છે. જે સ્વરૂપ રસ પોતાના સ્વભાવમાં છે તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે, એટલે ઉપયોગને સ્વરૂપમાં લગાડે ત્યારે એને યોગ્ય સ્થાન મળ્યું. ઉપયોગને બહાર જાય તો ઉપયોગનું સ્થાન યોગ્ય નથી, અયોગ્ય છે. યથાસ્થાન રૂપ કરે, સ્થિર કરે. સ્વરૂપની ઉપયોગ શક્તિ કર્મમાં ગુપ્ત થઈ તો શું તે શક્તિનો કઈ અભાવ માનીએ? એ તો મિસ એપ્લિકેશન છે. પણ શક્તિનો અભાવ નથી, શક્તિ તો શક્તિ જ છે. એપ્લિકેશન ખોટું છે તો એનું ફળ ખોટું આવે છે, એટલી વાત છે. એ જે છેલ્લી બે ત્રણ લીટી છે એ જરા ફરીથી વિસ્તારથી આપણે કાલના સ્વાધ્યાયમાં લેશું.
દિગંબર કેન્દ્ર જય હો.